દસ લક્ષણ પર્વની આરાધનામાં આજે ત્રીજો દિવસ છે. સવાનમાં પૂજ્ય ગુરુદેવશ્રીના કાર્તિકયાનું પ્રેક્ષા ઉપરથી દસ ધર્મનું આપણે વર્ણન સાંભળીએ છીએ. આજે માયા કસાયથી રહિત આત્માની સરળતા એનું નામ આર્જવ કહેવામાં આવે છે. માયા કહો, કપટ કહો, દગો કહો, પ્રપંચ કહો, જીવે પોતાના આત્માનું અહિત કરીને પણ બાહ્ય કંઈક અનુકૂળ સંયોગો મેળવવાની એને ઈચ્છા કરી. માયા રચીને કોઈ દગો પ્રપંચ કરીને પણ મને કંઈક અનુકૂળતા મળે, મને કંઈક પ્રતિકૂળતા ટળે એવો અભિપ્રાય કર્યો છે. અનુકૂળતા મળવી અને પ્રતિકૂળતા જવી એ કોઈ વર્તમાન આવા કપટના માયાના પરિણામથી છે કે પૂર્વના પુણ્યના ઉદયથી છે? આપણે એવી એક કલ્પના કરી લઈએ છીએ કે હું આ રીતે કરીશ, કપટ આદિ કરીશ તો મને સફળતા મળશે. ઉલટાનું તો આપણે આપણું ભાવિ બગાડીને જઈએ છીએ. જીવનમાં ક્યારેય પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા માટે મારું જીવન નથી. મારું જીવન એકમાત્ર આત્મહિતને માટે છે. અને આત્મહિત ક્યારે થઈ શકે છે? અનુકૂળતા વખતે કે પ્રતિકૂળતા વખતે? ખરેખર તો અનુકૂળતા એ પ્રતિકૂળતા કલ્પના જ છે. જે પદાર્થ મારાથી ક્ષેત્રથી પણ ભિન્ન છે, જેનું મને ક્યારે વેદન જ નથી, એને મારે અનુકૂળ પ્રતિકૂળ શું કહેવા? અને જીવનની સફળતા સાર્થકતા શેમાં છે? કોઈ પણ ઉદય પ્રસંગે અલિપ્તતા આવડવી જોઈએ. અનુકૂળતામાં એકાકાર નથી થઈ જવું અને પ્રતિકૂળતામાં ક્યારેય ખેદખીન નથી થવું. ઉદય પ્રસંગમાં પોતાની ભેદજ્ઞાનની ધારા ચાલુ રહેવી જોઈએ. જ્ઞાનમાં નિરંતર સમાધાન ભાવ રહેવો જોઈએ. અને તો સમજવું કાંઈક તત્વજ્ઞાન આપણે સમજ્યા છે. અનુભવપૂર્વકની વાત તો કોઈ જુદી અલૌકિક છે, પણ એક આત્મહિત તરફનો આપણો પ્રયાસ થાય, પ્રયત્ન થાય, એના માટે આવું જ્ઞાનમય જીવન, સમાધાનમય જીવન આપણું હોવું જોઈએ. તો અહીંયા આપણને 317 પાને છે, 357 પાને છે, આમાં પ્રવચન છે આજનું કાર્તિકયાનું 357 પાને. મુનિરાજ હોય છે એ મનમાં વક્રતા નથી કરતા, કાયાથી વક્રતા નથી કરતા અને વચનથી પણ વક્ર બોલતા નથી. પહેલી જ લાઈન છે, મન, વચન અને કાયા કોઈ વક્રતા. વક્રતા એટલે આડાપણું, વિપરીતતા, વિકેર હોય એનાથી જુદું કાંઈ. મનમાં કાંઈક જુદું હોય, કાયાથી બોલવું કાંઈક, વચનથી કાંઈક બોલવું અને કાયાથી કાંઈક જુદું કરવું. મનમાં વિચારવું કાંઈક, વચનથી બોલવું કાંઈક અને કાયાથી કાંઈક કરવું, એવી એમને વક્રતા હોતી નથી. બોલવું કાંઈક, હૃદયમાં કાંઈક, ભાવ કાંઈક, એવી વક્રતા. અને એના પછી જો શબ્દ છે, ખરેખર તો વક્રતાના પરિણામ તિર્યંજ ગતિ શાસ્ત્ર કહે છે. ફરીથી શું છે? સવાને થોડું કીધું હતું, અત્યારના એવા કપટના વક્રતાના પરિણામ થાય તો સમજી લેવું હું અત્યારના જ પશુ છું. એ ગતિ મળશે ત્યાંની વાત તો ત્યારે, પરિણામમાં મારું શું છે એ પશુપણું છે. ઘણી જેમ આવે છે ને, મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરણથી જેમ આવે ને સંસ્કૃતમાં, પેલા સુભાષિતો આવતા ને બધા, એમ સમજી લેવું આવા પરિણામ આવે છે તીવ્ર કસાય આદિના પરિણામ આવે છે, સમજી લેવું હું વર્તમાનમાં નરકમાં છે. આપણે સંયોગથી વિચારો નથી, જે તીવ્ર કસાયની પીડા ન્યા થવાની એવા અહીંયા થાય છે તો ફરક શું છે? એમ અહીંયા તિર્યંચમાં માયાના પરિણામની અધિકતા હોય છે, જો એનાથી ગુરુદેવ ખુલાસો કરે છે. એના પછીના પેરેગ્રાફમાં બીજી લાઈન, તિર્યંચના શરીરામ આડા છે. તો આડા કેમ થયા? કે પૂર્વે આડોડાય વક્રતા બહુ કરેલી. આડોડાય એ તો ખબર, આડોડાય કઈ આડું જ બોલે હોય એનાથી સાવ મશ્કરી રૂપે કે ગમે રીતે ઊંધું જ બોલે એ વક્રતા બહુ કરેલી, અને તેથી પર્યાયમાં વક્રતા થઈ તો એના ફળમાં શરીર પણ આડું થઈ ગયું. પરિણામ જો એવા વક્ર હતા તો એવા જ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં શરીર પણ એને આડા મળે છે. એનાથી આગળ એક પેરેગ્રાફ છોડીને કહે છે કે વચનની વક્રતા ન કરવી. એની બીજી લાઈન, નિજ દોષને ગોપવવા નહીં, દોષને ગોપવે તો માયા વક્રતા કુટિલતા થઈ જાય છે. આપણને ભય લાગે છે, શેનો ભય લાગે છે? મારા દોષ જો વ્યક્ત થઈ જશે તો મારું શું થશે? માનભંગ શું થાય છે? એ એટલી તીવ્રતા છે કે જો મારા દોષ બહારમાં કોઈને ખબર પડશે તો લોકો શું થશે? મારી કિંમત નહીં કરે. જગતથી આપણે જીવન જીવવું છે કે પોતાના હિત માટે જીવન જીવવું છે? લોકો મને કેવી રીતે ઓળખશે? જસ કીર્તિ અજસ કીર્તિ છે, એમાં ક્યાંય તારા મહેનત પુરુષાર્થથી કાંઈ થવાનું નથી. અને દોષને ગોપવે તો શું થવાનું છે? પોતાને જ નુકસાન છે. જે દોષને અપરાધને ભૂલને છુપાવે છે તો દોષની જ વૃદ્ધિ થવાની છે. ક્યારે પણ ડોક્ટર પાસે આપણે જઈએ અને આપણા રોગને આપણે છુપાવીએ તો શું થવાનું? નુકસાન કોને થવાનું? એમ ક્યારે પણ પોતાના દોષ થયા હોય તો ક્યારે પણ એનાથી મૂંઝાવું નહીં કે બહાર પડી જશે એટલે શું થશે. ઉલટાનું કોઈ આપણા દોષને કહે તો એમ કહેવું જોઈએ કે તમે મારા દોષ બતાવીને મારા ઉપર ઉપકાર કર્યો, મને મારા દોષ ખબર નથી પડતી અને આપે મને એ બતાવ્યો છે. અને દોષ વ્યક્ત થશે તો ટાળવાનો એને ક્યારેક ઉપાય સૂચશે. તો એ કેવી રીતે? જો દોષને ગોપવે છે તો એ માયા વક્રતા કુટિલતા થઈ જાય છે. તો શું કરવું? બાળક જેમ પોતાની માતા પાસે પોતાના દોષ સરળપણે, શબ્દ શું આપ્યો, સરખું છુપાવીને આડો એવી રીતે નહીં, એ તેવી જ રીતે પોતાના દોષ હોય તો બાળકની જેમ ગુરુ પાસે કહે. આ એક પોતાના, આ બધી વાત શેના માટે હશે? ફરીથી હજી આવી પણ એક બાહ્યની સવિકલ દશાની પણ જો પાત્રતા નથી થતી તો નિર્વિકલ્પ આત્મા કેદી હાથમાં આવશે? હજી તો બહારમાં પોતાને અધિકતા મનાવવા માટે પોતાના દોષ હોય કોઈ કે તો પણ સામે શું કરે? ફરીથી એક વિચારવા જેવું છે, પોતાથી દોષ થયો, બહારમાં કોઈને ખબર પડી, હવે એનાથી છુપાવવા માટે શું કરીએ છીએ? આપણને એમ થાય મારો દોષ બહાર પડી ગયો, માન ભંગ થાય છે અને એની માટે ક્રોધ કરીએ છીએ. એક જ દોષને છુપાવવામાં પાછા શું કરીએ છીએ? નવા બીજા દોષ ઉભા કરીએ છીએ. તો ગુરુ પાસે બાળકની જેમ કે એમાં વંચના ન કરે, એટલે કઈ છુપાવે નહીં, ઠગાઈ ન કરે કે થોડા દોષ બતાવવા અને મોટો દોષ બતાવવો નહીં. થોડો બતાવો ને એમ પણ નહીં કે ગુરુ હું તમને કહીશ પણ મને દંડ નહીં આપતા, એને ભાઈ એક ભૂલ થઈ ગઈ છે હું તમને કહીશ પણ તમારે કઈ દંડ, એનો અર્થ છે કે એને દોષનો કોઈ ભય જ નથી રહ્યો. દોષ કરતા જવું છે અને પછી, અને ખરેખર તો એ રીતે એવા જ ભૂતકાળના પરિણામ કર્યા છે કે ન ગમતાનો સંયોગ થાય. અને પછી એને એમ થાય કેમ આવું મને થાય છે. વર્તમાન પરિણામ અને વર્તમાન સંયોગ કોઈનો સંબંધ નથી. વર્તમાન સંયોગ છે એ ભૂતકાળના પરિણામના નિમિત્તે છે. વર્તમાન પરિણામ છે એના નિમિત્તે ભવિષ્યમાં મળશે. પણ ક્યારે લિંક ના કર્યું કે વર્તમાન પરિણામ છે એવું મને વર્તમાન ફળ મળે છે એવું, તો એ આખી વાત કરી છે. કાંઈક ને કાંઈક કહે એ તો વક્રતા થઈ ગઈ, કુટિલતા થઈ. જેમ છે તેમ કેવું જોઈએ, સીધું કેવું જોઈએ. આતો હજી કોની વાત ચાલે છે? કોની વાત ચાલે છે? વ્યવહાર સરળતાની, વ્યવહાર સરળતાની. ખરેખર તો નિશ્ચય સરળતા શું છે, આર્જવ પણ શું છે, ઉત્તમ આર્જવ ધર્મ છે. તે શું છે? ખરે પોતાનું સ્વરૂપ જેવું છે એવું એનાથી વિપરીત માનવું એ માયા છે. પોતે ચૈતન્ય સ્વરૂપ, ભગવાન સ્વરૂપ હોવા છતાં એને પોતાને પડદ્રવ્યનો કર્તાને રાખતી ધર્મ માનવો એ ખરેખર તો વક્રતા છે, માયા કપટ છે. અને એનાથી પરિણામોમાં જ એને પશુપણું પ્રગટ થઈ ગયું છે. આ તો હજી વ્યવહારમાં પણ આવી સરળતા નથી, તો સીધી પણ હતી. જેવું સ્વરૂપ છે તેવું અંતરમાં સ્વીકારીને પર્યાય પરણતી ક્યાંય અટકાયા વગર સ્વરૂપ તરફ ઢળી જાય, એક સાચી ઉત્તમ આર્જવ પણ છે, સરળતા પણ છે. તો આ રીતે એમાં જેમાં જવું હોય તો 358 પાને છે, એમાં ઉપરથી 5મી લાઈન છે. સીધી સરળ દશાની વિતરાગ પર્યાયનું ઉત્પન્ન થવું તેનું નામ સરળ ધર્મ સંવર નિજરા કહેવાય છે. મળે છે 358 પાને ઉપરથી 5મી લાઈન. સીધી સરળ દશાની ક્યાંય પણ આડે અવળે અટકાયા વગર, સવારના સ્વરૂપની ક્યાંય વિપરીતતા આવ્યા વગર પણતી સિદ્ધિ અંદરમાં એ કામ કરે આ તેનું નામ સાચો ધર્મ સાચું ઉત્તમ આર્જવપણું. એ જે કેવો છે એ કોનો ભેદ છે? સંવર અને એ નિજરાનો છે. બીજી જે રીતે વાત લીધી, જ્ઞાતા દ્રષ્ટામાં સરળતા થાય તે સંવર નિજરા છે. એ પછી ગુરુદેવજી પોતાની વાત આખી લીધી હતી કે 1982 જામનગરમાં ગયા હતા ત્યારે જો 359 પાના ઉપર એ પ્રસંગ છે, થોડોક વિસ્તારથી વિચારીએ. એમાં ઉત્તરમાં ગુરુદેવજી લે છે 4થી લાઈન, નામ કર્મનો બંધ કહે છે, ધર્મ નથી એમ કહે છે. અને એવું જ્યાં કીધું ત્યાં શું થઈ ગયું? ખળભળાટ થઈ ગયો. હવે આગળ શું કહે છે? અહીં નજીક ના આવી શકે, બોલે અંદર. એનો અર્થ શું? ગુરુદેવજીનો એવો પુનનો ઉદય હતો કે કોઈ સામે આવીને બોલવાની હિંમત ન કરે, અંદર અંદર વાત કરે કે આ વાત ક્યાંથી કાઢી, આવી તો વાત આપણે ક્યારે સાંભળી નથી, ને અંદર અંદર કે પણ ક્યાંય સામે કહી શકે એવો ગુરુદેવજીનો પુનનો પ્રતાપ હતો. અંદર બોલે અને કોઈને તો લાગે વાત તો સાચી કહે છે પણ આપણે આવી સાંભળી એ નથી. અને એ પ્રકારે 4 પ્રકારે જે બંધાય છે એમાં પુણ્યના પણ પરિણામ છે, લૌકિક સરળતા, મનની સરળતા, વચનની સરળતા, કાયની સરળતા. અને એની સામે મનની વક્રતા, વચનની વક્રતા, કાયાની વક્રતા. અને એનાથી શું બંધાશે? એનાથી પાપ બંધાશે. પણ આશેનાથી? બે થી હો, બેની સરળતા હો કે વક્રતા, શું થવાનું છે? બંધન થવાનું છે. એ કોઈ ધર્મ નથી. છે શબ્દ? ચારે પ્રકારે વક્રતા, મન, વચન, કાયા અને ઠગવાથી તો પાપ બંધાશે. અને જે ભાવથી પૂર્ણ બધાય તો એનાથી કોઈ ધર્મ કેવી રીતે થઈ શકે? અને આ રીતે એ ગુરુદેવજી ત્યારે અર્થ કહ્યો હતો. એ જ્ઞાન સાગરમાંથી પણ ગુરુદેવજી એ વાત લઈને, એ વાત લઈએ આગળ. સરસ 360 પાને બીજો પેરેગ્રાફ. કદી પ્રયત્ન કર્યો નથી, કદી અભ્યાસ કર્યો નથી. આ શેની વાત ચાલે છે? આપણને કેમ આપણો આત્મા પ્રાપ્ત ન થયો, ધર્મની પ્રાપ્તિ કેમ ન થઈ? શું કારણ કર્યું છે? કદી પ્રયત્ન કર્યો નથી કે કર્યો છે? સાચી દિશાનો સાચો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. જે સુખને માટે મહેનત તો કરે છે, પ્રયાસ પ્રયત્ન તો કરે છે, એને જેવો લાગે, પણ એનું ફળ નથી આવ્યું, એનો અર્થ શું છે? કે પ્રયત્નમાં કંઈક ખામી છે. તો એ કદી પ્રયત્ન કર્યો નથી, અને શું નથી કર્યો? કદી અભ્યાસ. અભ્યાસ ફરીથી ઘણી વાર લઈ, અભ્યાસ એટલે શું? એક દિવસનો, બે દિવસનો, નિરંતર ધારારૂપે એ કર્યો છે. એનાથી આગળ જે તત્વનો નિર્ણય અભ્યાસ કરવો એ સમ્યક દર્શન પામવાની લાયકાત છે. શું છે? શેનું લાયકાત? બહુ પુણ્ય કર્યા અને બહુ યાદ રાખ્યું એ કોઈ લાયકાત નથી. શી લાયકાત છે? તત્વનો નિર્ણય અભ્યાસ કરવો. તત્વનો નિર્ણય અને તત્વનો અભ્યાસ એ સમ્યક દર્શન પામવાની લાયકાત છે. અને પછી ગુરુદેવશ્રી મોક્ષ માર્ગ પ્રકાશકનો આધાર આપે છે. વ્રત સંયમ તપ નહીં હોવા છતાં, એક વાત, અને કદાચિત શાસ્ત્રનો બહુ અભ્યાસ પણ ન હોય, પણ જે તત્વ નિર્ણયમાં ચાલે છે તો સમકિતનો અધિકારી છે. એટલે કે જો તત્વ અભ્યાસની મહિમા કરીને ટોડરમલજીએ શું લખ્યું છે? કદાચ બાયમાં વ્રતાદી કરી શકે એવો યોગ ન હોય, શાસ્ત્ર બહુ અભ્યાસ કરીને યાદ રાખે એવું ન હોય, પણ એને શું કરવું જોઈએ? તત્વ નિર્ણય. કોઈ કદાચ નિર્ણય વગર પણ આત્માને શરીર જુદા છે એમ કહેતો શું થશે? તત્વ નિર્ણય વગર એનું ઈચ્છિત ફળ મળવાનું નથી. દારૂ પીધેલો માણસ ભલ ભાન ભૂલી ગયો છે એ કદાચ માતાને માતા કહેશે, એનો કોઈ ભરોસો નથી, હમણાં કંઈક બીજું કહેશે. તો તત્વનું શું હોવું જોઈએ? પેલો નિર્ણય. તો એ તત્વનો નિર્ણય એ કરશે તો તે સમકિતનો અધિકારી છે. એનાથી આગળ ચાર પાંચ લાઈન છોડીને વ્રત કોને કહેવાય એની વ્યાખ્યા ગુરુદેવશ્રી કરે છે. વ્રત કોને કહેવાય? સ્વરૂપ આનંદ મૂર્તિમાં વિટરાઈ જવું, એકાકાર થઈ જવું, તેનું નામ વ્રત છે. મળે છે? 360 પાને એજ પેરેગ્રાફમાં શું રહી છે? વ્રતનો અર્થ એના ઉપરથી લીધું, વિટરાઈ જવું. જેમ ઝાડ હોય છે ને, એને કોણ વિટરાઈ જાય છે? વેલ વિટરાઈ જાય છે, અથવા એનો માછ બાંધો હોય, એમ પણતી ક્યાં વિટરાઈ જાય? પોતાના સ્વરૂપ આનંદ મૂર્તિમાં વિટળાઈ જાય, એકાકાર થઈ જાય, આ તેનું નામ વ્રત કહે છે. એની જ નીચેમાં લપેટાઈ જવું એનું નામ વ્રત છે. સ્વરૂપમાં એવી પણથી એકાકાર થઈ જાય કે બહાર નીકળે જ નહીં, બહાર સન્મુખતા, જેમ આજે કીધું ને, શું છે? બહિર્મુખતા છોડીને શું કરવું છે? અંતર્મુખ થવું છે. પણ એ શબ્દો ખાલી નથી, એમાં કેવો પુરુષાર્થ છે. બહિર્મુખતા કેમ છૂટતી નહીં હોય? જ્યાં સુખ બુદ્ધિ લાગી ત્યાંથી ઉપયોગ પાછો નહીં ફરે, જ્યાં હિત બુદ્ધિ લાગી છે ત્યાંથી ઉપયોગ પાછો નહીં ફરે. તો અહીં આ સ્વભાવમાં વિટળાઈ જવું, લપેટાઈ જવું, તેને વ્રત કહેવામાં છે. અને એવી જ રીતે આનંદની દશાની ઉગ્ર દશા થાય તેનું નામ તપ કહેવામાં આવે છે. તો આજે કોઈ પણ પ્રકારના માયા કપટના પરિણામથી રહિતપણું તેનું નામ સાચું આર્જવપણું કહેવામાં આવે. સ્વરૂપમાં પણ ક્યાંય એને કપટ માયા વિપરીતતા ન હોય. હવે આપણે ગુરુદેવસિંહના વચનામૃતમાં 19 નંબરનો બોલ ચાલતો હતો, 10મું પાનું છે, પેલો પેરેગ્રાફ તો આપણે પૂરો કર્યો હતો. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો શું આવ્યો? હમણાં આપણે વાંચ્યું જ નિર્ણય. આખો આપણે અભ્યાસ કરીએ છીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ, પણ ક્યાં નથી પહોંચતા? નિર્ણય સુધી નથી પહોંચતા. કેમ નથી પહોંચતા? તત્વ ખાલી સાંભળવા માટે છે કે ચક્ષુ ઇન્દ્રિયથી વાંચવા માટે છે? સાંભળી અને વાંચ્યા પછી એના ઉપરનું ચિંતન મનન કરશું તો નિર્ણય સુધી પહોંચશે. તત્વ સાંભળીએ છીએ ઘણું, વાંચીએ છીએ ઘણું, પણ એનાથી એના ચિંતન અને મનનમાં શું થશે? એને કાંઈક હિતાહિતનો એને સાથે નિર્ણય થશે. તો એ અહીંયા કહે છે નિજ આત્માનો નિર્ણય કરવો. ફરીથી આજે કોની વાત ચાલે છે? સવિકલ દશાની, અનુભવ પહેલામાં શું કરવું છે એના માટે. કારણ કે પ્રશ્ન શું હતો? આત્માના અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? તો શું કરવું? ખાલી શાસ્ત્ર સાંભળવું? તો કે ના, શાસ્ત્ર સાંભળજે, અભ્યાસ કરજે, પણ સાથે શું છે? જ્ઞાન સ્વભાવ નિજ આત્માના નિર્ણય સુધી પહોંચે. ગુરુદેવના જીવનમાં એવા તો ઘણા પ્રસંગ આપણને દેખાડ્યું હતું કે ઘણા બધા અભ્યાસ કરેલા હોય અને હજી પ્રશ્નો તો કેવા પડે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં. એક ભાઈ તો ત્યાં સુધી કહ્યું સિદ્ધ ભગવાન પરનું કરે કે ન કરે. શું મોટા ભણેલા હતા તે વખતે? એવું ભણેલા કે ત્યારે તો બ્રિટિશર્સ હતા અહીંયા ત્યારે, અને એને એટલું બધું યાદ ને એવું બધું રહેતું, એનો નંબર પહેલો આવતો, પણ એ તો જેને કે ડિસ્ક્રિમિનેશન, તો એવું બધું એને ક્ષોભસમ હતો. અને પ્રશ્ન શું પૂછે સિદ્ધ ભગવાન? ગુરુદેવ શું આપે? પરનું કાંઈ કરે નહીં. તોલાભાઈ શું પ્રશ્ન? સિદ્ધ ભગવાન તો આટલા મોટા છે ને કોઈનું કાંઈ ન કરે? અમે તો નાના છીએ તો પણ ઘણાનું કહે. સિદ્ધ ભગવાન જો આટલા મોટા છે તો કોઈનું કાંઈ ન. એક કહેવાનું છે ફરીથી, તત્વના અભ્યાસ વગર અને તત્વના નિર્ણય વગર આપણી બધાની દશા આવી જ થાય. તત્વ એક ખાલી સાંભળવા પૂરતું કે કર્ણેન્દ્રિયનો વિષય કે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય ન રહે, એનાથી આગળ તત્વનું ચિંતન કરીને એક સત્ય નિર્ણય સુધી પહોંચવા જેવું છે. હવે એનો સરસ ખુલાસો ગુરુદેવ આપણને કરે. દરેક જીવ સુખને ઈચ્છે છે. દરેક જીવમાં કોણ લઈ લેવા? આપણી જેવા જ લેવા. દરેક જીવ એટલે એમ ના વિચારવું કે સિદ્ધ ભગવાન એ બધાની નહીં. જેને સુખની પ્રાપ્તિ થઈ નથી અથવા સુખની પ્રાપ્તિ થઈ અધૂરી છે તો એ સુખને ઈચ્છે છે. તો હવે એના ઉપરથી શું થશે કે તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે તેની ઓળખાણ કરવી. પહેલી વાત, જો તું સુખને ઈચ્છે છે તો મારી પહેલા કોઈ પૂર્ણ સુખને પ્રાપ્ત થયેલા છે કે નહીં. ક્યાંક રોગ થયો, ઓપરેશન એની વાત આવી તો ડોક્ટર પાસે જઈને પહેલા શું કરે કે તમે આવું કોઈ બીજાને કર્યું છે કે નહીં, એમાં સક્સેસ ગયા છો કે નહીં, એને રેફરન્સ બધું લે. એવી રીતે જો સુખની પ્રાપ્તિ કરવી છે, ઈચ્છે છે, તો પેલું શું નક્કી કરવું પડશે કે મારી પહેલા કોઈ પૂર્ણ સુખને પ્રાપ્ત થયેલા છે કે નહીં. તો એ એક વાત, તેવા પુરુષ કોણ છે તેની ઓળખાણ કરવી. આવ્યું? પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે તેની ઓળખાણ કરવી. આપણે ઓળખાણ કરીશ કે ન કરી? એવા કોઈ છે પૂર્ણ સુખને પ્રાપ્ત થયેલા? એવા છે કોઈ આત્મા? અરિયંત અને સિદ્ધ ભગવાન આવી દશાને પ્રાપ્ત થયેલા છે. સ્વભાવ રૂપે તો બધા જ જીવો સુખથી ભરેલા છે, પણ પ્રગટ રૂપે કરનારા, પૂર્ણ રૂપે પ્રગટ કરનારા એ હરિયંત સિદ્ધ છે. હવે એમાંથી અને તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તેને પણ જાણવું પડશે. શું આવ્યા? બે કોણ આવ્યા? પેલા કોણ આવ્યા? પૂર્ણ સુખ પ્રગટ કર્યું એ દેવ આવ્યા, અને એમણે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે. પૂર્ણ સુખને પ્રાપ્ત અરિયંત પરમાત્માએ સુખનું સ્વરૂપ શું કહ્યું એમાં કોણ આવી ગયું? વાણી, શાસ્ત્ર, જે નીચે આવશે હજી આગમ. પેલું તો જો આ ત્રણેયની ઓળખાણ, દેવ, શાસ્ત્ર અને ગુરુ, સેના માટેની? મારે સુખને પ્રાપ્ત કરવું તો પૂર્ણ સુખ પ્રાપ્ત થયેલા એની વાણી અને તે માર્ગે ચાલનારા સુખના પ્રાપ્તિ જેને ભલે પૂર્ણ નથી પણ અંશે કોણ છે એ બધાનો નિર્ણય કરવો પડશે. પાયામાં પહેલા સાચા દેવ શાસ્ત્ર ગુરુ જેના હાથમાં આવ્યા નથી એ આગળ તો કોઈ વાણીનો પ્રશ્ન જ નથી. વિપરીતતા સાંભળીને ક્યારે સવળાપણું નહીં થાય. તો સાચા દેવ શાસ્ત્ર ગુરુ એના પછી કયું સ્ટેપ આવે? ટોડરમલજીએ કયું લીધું છે? એમણે તત્વ કયા છે અને તત્વમાંથી શું કરવાનું છે? સ્વપર ભેદ પાડવો છે અને પછી સ્વાનુભૂતિમાં. એમ અહીંયા પહેલા પૂર્ણ સુખને પામેલા એવા દેવની વ્યાખ્યા કરી, પછી એમણે સુખનું શું સ્વરૂપ કહ્યું છે તેને જાણવું. તે સર્વજ્ઞ પુરુષે, જે આ કેનારા કોણ છે? સર્વજ્ઞ. અને હંમેશા સર્વજ્ઞ કેવા હશે? વિતરાગી જ હશે. શું થાય? પેલું સર્વજ્ઞ પેલું થાય કે પેલા વિતરાગ થાય? બે સાથે થાય. પેલા સર્વજ્ઞ થાય કે પેલા વિતરાગ થાય? બંને સાથે થાય. કેટલામ ગુણ સ્થાને બે સાથે થાય? પેલા વિતરાગ થાય પછી સર્વજ્ઞ થાય, એવો કેમ નિયમ? એમાં શું સર્વજ્ઞ થઈને વિતરાગ થાય શું વાંધો? કેમ પણ એવો નિયમ શું કામ? પણ અમે સર્વજ્ઞ થઈને વિતરાગ થશું રાખતા સર્વજ્ઞ થયા થશે એમાં શું વાંધો? કઈ એવા કઈ તમે તમારી સિદ્ધાંત બનાવી લેમ થોડી ચાલે? જો આ એક બધા સિદ્ધાંતો આપણને કઈક સમજણ આપશે. પૂર્ણ વિતરાગ થયા વિના ક્યારેય સર્વજ્ઞ નહીં થાય એનો અર્થ શું થયો? રાગ એ મારા જ્ઞાન સ્વભાવનો રોકનાર ઘાતક છે. શું સિદ્ધ કરે છે સર્વજ્ઞ એટલે શું? મારા જ્ઞાન સ્વભાવની પૂર્ણ પ્રગટતા. મારે મારા સ્વભાવની પૂર્ણ પ્રગટતા કરવી છે તો એમાં બાધક એવો કોણ છે? રાગ છે. એનો પૂર્ણ અભાવ કરવો પડશે. બારમે ગુણસ્થાને પૂર્ણ વિતરાગ છે અને તેરમે ગુણસ્થાને સર્વજ્ઞ છે. ફરીથી, કયો રાગ બાધક છે સર્વજ્ઞપણામાં? કયો રાગ? સંજ્વલનનો, લોભ કસાઈનો. પણ આપણા તો મિથ્યાત્વ સહિતના પરિણામોની તો કોઈ, અરે આવું. અને એટલા માટે સમયસારની 74 નંબરની ગાથામાં શું આપ્યો છે? 74 નંબરની ગાથામાં એ રાગ છે એ ઘાતક છે અને આત્માની ઉત્પન્નથી એ વધ્ય થવાને ઘાતવાને યોગ્ય. જેમ પીપળમાં ને એમાં શું લાગે છે? લાખ લાગે છે. અને એનાથી શું થાય છે? વૃક્ષનો શું થાય છે? ખો કહેવાય ગુજરાતીમાં, એનો નાશ થાય છે. એમ જે કોઈ આશ્રવ છે રાગાદી ભાવો છે કહેવા છે? આત્માના સ્વભાવના ઈ કહેવા છે. ક્યાં આશ્રવ? ક્યાં આશ્રવ? જ્ઞાનીના કે અજ્ઞાનીના? અજ્ઞાનીના આશ્રવ ને. કોઈ પણ આશ્રવ હો, આ એ સિદ્ધાંત આપણને કહે છે કે વિતરાગ અને વિતરાગતા એક રીતે વિચાર કરીએ. ફરીથી શું લીધું આપણે? સર્વજ્ઞ. સર્વજ્ઞ થવા પહેલા શું જોશે? વિતરાગતા. અને વિતરાગ થવા માટે શું કરવું પડશે? ઉપયોગની પૂર્ણપણે અંતર્મુક્તા કરવી પડશે. બહિર્મક્તાનો ઉપયોગ રહે અને રાગ ઉત્પન્ન નહીં થાય એવું ક્યારેય નહીં બને. આખો માર્ગ એના અર્થ શું થયો? કેવો છે? અંતર્મુક્તાનો આખો વિતરાગ માર્ગ છે. અને જે વિતરાગ થશે એ જ સર્વજ્ઞ થશે. પણતી બહિર્મુક્તામાં ભટકે છે એનો તો કોઈ પ્રશ્ન જ નથી. ઉપયોગ પણ જ્યાં સુધી બહિર્મુક્તામાં રહેશે ત્યાં સુધી એ પૂર્ણ વિતરાગ થઈ શકશે. અને એટલા માટે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, સ્વરૂપમાં સમાય જવાનો આખો આ માર્ગ છે. તો એ ઉપયોગ અંતર સન્મુખમાં, ઉપયોગ ઉપયોગ સ્વરૂપમાં એકાકાર પૂર્ણપણે ઠરી જાય છે તો એ રાગ ઉત્પન્ન જ થતો નથી અને પૂર્ણ વિતરાગ થાય છે તો તો એને સર્વજ્ઞપણું પ્રગટ થાય. તે અહીંયા કહ્યું કે તે સર્વજ્ઞ પુરુષે, જે ફરીથી એમાં સર્વજ્ઞ અને સાથે નિયમથી શું હોય છે, વિતરાગપણું. એનો અર્થ શું છે, સર્વજ્ઞ હોવાથી પૂર્ણ વાત આવે છે અને વિતરાગ હોવાથી સાચી નિષ્પક્ષ વાત આવશે. તો એ સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, તે શાસ્ત્ર છે, તે જીનવાણી છે. અને માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુ ગમે બરાબર જાણી, તેનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. ફરીથી આવી ગયો, ક્યાં આવ્યા પહોંચ્યા, પાછા નિર્ણયમાં. નિર્ણયમાં તો ફરીથી આ શેને વાત આવી, પ્રથમ આગમમાં ક્યાંથી વાત આવી, મૂળમાં શું હતું, શ્રુત જ્ઞાનના અવલંબનથી. એને અહીંયા શેનું લીધું, આગમ દ્રવ્ય શ્રુત, કે આગમમાં આત્માનું આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે, શું કહ્યું છે આગમમાં આત્માનું સુખનું સ્વરૂપ, નિરાકુળતા અનાકુળતા તે સુખ. અને આપણે સુખની શું વ્યાખ્યા માની લીધી છે, અનુકૂળતા તે સુખ. મોટો આત્રો છે, ખરેખર તો સુખ શું છે, અનાકુળતા તે સુખ છે. અને આપણે શું માનીએ છીએ, અનુકૂળતા તે સુખ છે. તો સુખનું સ્વરૂપ શું કહ્યું છે, હવે કોને લીધું, ગુરુ ગમે બરાબર જાણીને. કેમ, મતિ કલ્પનાથી તો આપણે ઘણું માની લીધું છે. અનુભવી પુરુષે કહેલા આગમો એના યથાર્થ અર્થ તો અનુભવી પુરુષ જ કરી છે. જીનવાણી એ કોઈ માત્ર ક્ષોભસમ ભયલક્ષી ધારણા જ્ઞાનનો વિષય નથી. અનુભવી પુરુષે કહેલું છે, અનુભવ કરાવવાના પ્રયોજનથી કહ્યું છે, તો તેના સાચા મર્મ સુધી એ પહોંચી જનાર અનુભવી પુરુષ જ હશે. અને એટલા માટે દેશના લબ્ધિ એ શું હોય છે, નિયમથી હોય છે. એ ક્યારે ને ક્યારે, ભલે વર્તમાન ભાવમાં ન હોય, પણ એ દેશના લબ્ધિ. અને દેશના લબ્ધિ એટલે કોની વાણી, અનુમાનવાળાની કે અનુભવવાળાની, અનુભવ જેમણે પ્રત્યક્ષપણે પોતાના આત્માની અનુભૂતિ કરી છે. એ રીતે વિચાર કરીએ તો પાંચ સમવાય છે ને, પાંચ સમવાય ને, પાંચ લબ્ધિ છે. એવી રીતે પાંચ શું છે, કઈ કઈ હશે, સમવાય કઈ કઈ, સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિતવ્ય અને નિમિત્ત. જેમ લબ્ધિમાં દેશના લબ્ધિ છે એ પણ એક નિમિત્તનો પ્રકાર, એમ અહીંયા પણ શું છે, એ પાંચેયનું શું હોય છે, સંગઠન. હું કોઈની પાસે ગમે એની પાસેથી સાંભળીશ તો એ નિમિત્ત પણ નહીં બને. આપણને ઘણા એમ થાય, આપણે બધામાંથી શું લઈએ, થોડું થોડું સારું લેવામાં કાંઈ વાંધો નથી ને, એમાં શું ફરક છે, ઉલટાનું સારું બધામાંથી. એનો અર્થ થયો કે તું જૈન દર્શનને અપૂર્ણ માને છે. તને જો બીજામાંથી કંઈક લેવાની ઈચ્છા થઈ, એનો અર્થ કે જૈન ધર્મમાં શું ઓછું છે અને અન્યમાં શું અધિક છે. જૈન દર્શનના મૂળમાં કોણ છે, સર્વજ્ઞ છે. એમાં ક્યારે પણ શું નહીં હોય, અધુરાસ, વિપરીતતા તો નહીં, અધુરાસ પણ ન હોય, નહીતર એ સર્વજ્ઞ નહીં કહેવાય. અને એક વ્યાખ્યા એક જગ્યાએ સરસ છે, આગમ કોને કહેવાય, આગમ કોને કહેવાય, એમ તો ઘણી વ્યાખ્યા છે. જેમાં ન્યૂન ન હોય, વસ્તુ સ્વરૂપ જે છે એનાથી ન્યૂન એટલે ઓછું, એનાથી અધિક ન હોય અને વિપરીત ન હોય. શું છે, ત્રણેય, જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું હરેક પદાર્થ દ્રવ્યનું અસ્તિત્વ છે, એનાથી ક્યાંય હીન ન હોય, અધિક ન હોય અને ક્યારેય વિપરીત ન હોય. તો એ અહીંયા આગમ છે. તો એ પહેલા આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે, તે ગુરુ ગમે બરાબર જાણીને. ગુરુગમ તો કીધું સમયસાની 38 વ્યાસમાં એના માટે શું શબ્દ છે, સમય ટીકામાં સમયસારમાં વિરક્ત ગુરુ દ્વારા શબ્દ શું આપ્યો છે, વિરક્ત જે સ્વયં રાગમાં એકાકાર લીન છે એ રાગથી વેદનાનો કેવી રીતે ઉપાય બતાવશે, તો શબ્દ શું આપ્યો છે વિરક્ત ગુરુ દ્વારા. અને સાથે બીજું શું લીધું છે, નિરંતર સમજાવવામાં. તો શબ્દ શું આપ્યો છે, નિરંતર સમજાવવામાં. અને સત્પુરુષની સદગુરુની વ્યાખ્યામાં પણ સૌથી પહેલું શું લીધું છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. પછી આગળ શું છે, કેમ અપૂર્વ વાણી લીધી, જેને અનુભવ હોય એની વાણીમાં જ અપૂર્વતા હશે, જેને અનુભવ નથી એને તો યાદ રાખેલી ગોખેલી વાણીમાં કૃત્રિમતા હશે, લુખાસ હશે. તો શે કોની વાત લખી, લક્ષણ કોના કીધા છે, સદગુરુના. એ સદગુરુ લક્ષણ યોગ આવે છે ને. તો પેલા બે વાત કહી લીધી, પેલી આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત. આ જ્ઞાનીની વાણી એ પોતે શ્રુતના અંદરમાં અભ્યાસ કરીને ભાવશ્રુત જ્ઞાન જેને પ્રગટ થયું છે, આત્મજ્ઞાન પ્રગટ થયું છે, તો તે ગુરુ ગમે બરાબર જાણી તેનું અવલંબન કરી. આ નિમિત્ત આખું કેવું કોની વાણી એ નિમિત્ત રૂપે થશે એ કરી હવે અંતે ક્યાં પહોંચવું છે, જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. અને અહીંયા સુધી જ આપણે પહોંચ્યા નથી એટલે આપણને ફળ મળતું નથી. હવે એનો ખુલાસો, નિર્ણય તે પાત્રતા છે અને આત્માનો અનુભવ તેનું ફળ છે. શું છે, ફળ કેમ નથી મળ્યું, પાત્રતા નથી. અને પાત્રતા ક્યાં છે, જ્ઞાનના નિર્ણયમાં છે, કસાઈની મંદતામાં નહીં. મોટો આંતરો પડે છે, જ્ઞાનના આ નિર્ણયમાં સાથે કસાઈની મંદતા હશે પણ પાત્રતા ક્યાં તૈયાર થાય છે, જ્ઞાનના વિવેકમાં, જ્ઞાનની જાગૃતિમાં, જ્ઞાનના નિર્ણય પ્રયાસમાં, સાથે સહજપણે એ કસાઈ. અરે જ્યાં સર્વ કસાઈથી રહિત થવાની પુરુષાર્થની ભાવના છે તો ત્યાં મંદતા તો થયા વગર રહેશે નહીં. પણ એ પાત્રતા શું છે, જો ફરીથી નિર્ણય તે પાત્રતા છે, તો નક્કી કરીએ નિર્ણય શેમાં હશે, એ રાગનું પરિણમન છે કે જ્ઞાનનું પરિણમન છે, સાચા ખોટાનું, હિત અહિતનું, સુખ દુઃખનું એ નિર્ણય કરવો એ જ્ઞાનનું પરિણમન. તો નિર્ણય તે પાત્રતા છે અને આત્માનો અનુભવ કરવો તેનું ફળ છે. આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ ત્યાં અંતરંગમાં કસાયનો રસ મંદ કદાચ પડી જાય છે. પડી જાય, આવું ક્યાંય આપણે બોલીએ છીએ, આવું ક્યાંય બોલીએ છીએ, ગુરુદેવસિંહ તૈયાર લખ્યું છે એવું જ ક્યાંય, સુણીએ તને રસની બંધ શિથિલ થાય. શું છે, ઘણું બોલી તો લઈએ પણ આમ થોડું અર્ધવચ્ચે નહીં પૂછવાનું, નહીં આમ આખું તો બોલી લઈએ, ક્યારેક એના ભાવ સહિત આપણે યાદ બોલશું ને તો ઘણો આપણને શીખવાનું મળશે. તો ફરીથી શું છે, આવો નિર્ણય કરવાની, આવો એટલે શું, મારે આત્માની અનુભૂતિ ભેદજ્ઞાન કરવું છે, સ્વપરની ભિન્નતા, સ્વભાવ વિભાવની ભિન્નતા, આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ, એનો પ્રયાસ થયો, પ્રયત્ન થયો, ત્યાં અંતરમાં કસાયનો રસ મંદ પડી જ જાય, એમાં કૃત્રિમતા નથી, કરવું પડે નહીં. જેમ કોઈ હીરો આદિ લેવા જાય ત્યારે શું વિચારતો હશે, મને એની ડબ્બી મળશે કે નહીં એવો વિકલ્પ આવતો હશે ને. અને કદાચ કોઈ માગે તો, કોઈ દુકાનદાર પાસે માગે તો એને હીરો શું કહેવાય એ ખબર નથી. એમ આવો જ્યાં સ્વભાવની આરાધનાનો પ્રયત્ન પુરુષાર્થ થાય છે તો બહારમાં સેજે કસાયની મંદતા થઈ જાય છે. રસ કસાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. શું છે, એક સહજ એકબીજાનો સાથે શું છે સુમેળ છે. જેમ મુનિ દશા ત્રણ કસાઈના અભાવની થાય તો નિયમથી નિશ્ચિતપણે હઠ વગર સહજતાથી શું થશે, 28 મૂળગુણના વિકલ્પ જ હોય, એનાથી હીન પ્રકારના કોઈ હોઈ શકે નહીં. પાંચમું ગુણસ્થાન આવે, બે કસાઈનો અભાવ થાય તો સહજપણે શું હશે, અણુવ્રતના પરિણામ. એમ અહીંયા પણ તત્વના નિર્ણયમાં જે એનો પ્રયાસ ચાલે છે તો અંદરમાં એ કસાઈની એટલી મંદતા થયા વગર રહેશે નહીં. તો એ રીતે આ આખી ભૂમિકાની આપણને પહેલી કે પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન કરવું. હવે એમાં જો કેટલા નિર્ણય આવ્યા, એમાં સાચા આગમ ક્યાં છે, તેના કેનાર પુરુષ કોણ છે વગેરે બધો નિર્ણય કરવાનું આવી. સાદી વાત નથી, સર્વાંગે બધા નિર્ણય આવે છે. પ્રથમ શ્રુત જ્ઞાનનું ફરી ત્યાં પ્રશ્ન શેનાથી ચાલે છે, પ્રથમ 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 એટલે કોને કહે, પહેલું તો કહીએ, પ્રથમ પહેલું એટલે શું, આની પહેલા ન કર્યું હોય તો પ્રથમ કહેવાશે. એનો અર્થ છે કે આવું યથાર્થપણે આપણે ભૂતકાળમાં ક્યારેય કર્યું જ નથી. કોઈને એમ થાય કે પ્રથમ આવું કરવું, એની પહેલા શું કરવું, પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન કરવું, એ અમને કેવું લાગે છે, અઘરું લાગે છે, મુશ્કેલ લાગે, તો એની પહેલા શું કરવું, શું કરવું. આવું અઘરું લાગતું હોય તો એની પહેલા શું કરવું, એને અર્થ છે કે તને આવો પ્રયત્ન કરવાનો રસ કે ભાવના નથી. એને એમ કહેશું કે આની પહેલા તું કસાઈની મનતા સુભરા કરજે તો આગળ પ્રશ્ન નહીં પૂછે, કારણ કે એને અંદરમાં શું પડ્યો છે, એવો જ સુભરાગની કરતાપણાનો અભિપ્રાય પડ્યો છે. ક્યારે પણ જ્ઞાની પાસે જવું અને પોતાના અભિપ્રાય પ્રમાણે ઉત્તરની અપેક્ષા રાખવું એવું ન કરવું, અને જો આપણા અભિપ્રાય પ્રમાણે હશે તો ફરક શું પડવાનો. તો એના જેવું છે ડોક્ટર પાસે જવું અને પોતાને ભાવતી દવા માગવી, એવું છે. એમ જ્ઞાની પાસે જો તું ગયો છો તો એના આપણા અભિપ્રાયથી કંઈક બીજું આવશે. આપણો જ અભિપ્રાય જો યથાર્થપણે હોત તો આવી દશા શું કામ હોત. તો એ પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન કરો, એમાં ઘણા વિષયો સાથે આવી જાય. એમાં સાચા આગમ ક્યાં છે, ક્યાં હશે સાચા આગમ, વિતરાગતા પોષક હોય એ સાચા આગમ હશે. કારણ કે વિતરાગી પરમાત્માએ કહેલા વિતરાગતા પ્રગટ કરવા માટેના છે, તો એનું પોષણ પણ વિતરાગતાનું જ હશે. જેને કુંદકુંદ આચાર્યદેવ પંચાસ્તી કાયમાં શું કહ્યું છે, ચારેય અનુયોગનું તાત્પર્ય શું છે, વિતરાગ. અને જેને આગમના અભ્યાસ કરીને વિતરાગતા કાઢતા આવડ્યું તો સમજવું એને યથાર્થ અભ્યાસ કર્યો છે. ભલે વિસ્તાર ઓછો આવડે, એમાંથી શું કાઢવા જેવું છે, વિતરાગતા. તો એ સાચા આગમ ક્યાં છે, નિયમસારમાં તે વ્યાખ્યા લખી છે, આગમ કોને કહેવાય. એની પાંચમી ગાથામાં નિયમસારમાં આપતો આગમ અને તત્વ એ ત્રણનો નિર્ણય, એનું નામ તો હજી વ્યવહાર ભૂમિકાની વાત. કોના ત્રણનો નિર્ણય, આપતો. આપતો એટલે રાગ દ્વેષ શંકા આદિથી રહિત, જે વિશ્વાસ જેના ઉપર મૂકી શકાય એવા આપતો વિશ્વસનીય. પછી એમણે કહેલી વાણી તેનું નામ શું છે, આગમ. અને આગમમાં શું કહ્યું છે, તત્વ. તો આપતના મુખારમિંદમાંથી વહેલી સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચન રચના તેનું નામ આગમ કહેવાય. કોણે કહેલી, આપતના મુખારવિંદમાંથી નીકળેલી સમસ્ત વસ્તુ અને પાછો એનો વિસ્તાર, એનો વિસ્તાર આવે. જ્ઞાનીની વાણીમાં સમસ્ત વસ્તુ આવશે પણ વિસ્તાર અલ્પ આવશે. અને એટલા માટે તો છ ઢાળામાં દોલતરામજીએ શું કહ્યું, જીવાદી પ્રયોજન ભૂત તત્વ. પ્રયોજનભૂત તત્વમાં ક્યાંય પણ વિપરીતતા નહીં હોય. એમાં ક્ષોભસમની અલ્પતા હશે તો વિસ્તાર નહીં હોય, પણ એ વાત મૂળ જે છે પ્રયોજન એમાં ક્યારે પણ વિપરીતતા કે એવું હોઈ શકે નહીં. તો સર્વજ્ઞની વાણી છે જેમાં મૂળભૂત તત્વ તો આવશે અને એનો વિસ્તાર, અને એમાં એ કહેવામાં સમર્થ જે વચન રચના એને આગમ છે. અને તેના કેનાર પુરુષ કોણ છે? જેણે સ્વયં પોતાના આત્માની અનુભૂતિ થઈ છે એ જ યથાર્થ વાત કહી શકશે. અનુભવ જેવો કોઈ પણ એક સાબિતી પ્રૂફ નહીં હોય. આ સાકર ગળી છે એ બાબતમાં બહુમતી હશે ને મત લઈએ તો 100% ક્યાંથી આવે? કોક ને પછી કદાચ ગળી લાગી ન લાગી એવાય હોય ને, એવા હોય શકે ને? નહી, ચલો એ સાકર કેટલા વર્ષ પહેલા ગળી લાગી હશે આપણે ચાખી હશે તો? કેટલા વર્ષ પહેલા ગળી લાગી હશે જીવનમાં એ કે એ કેનાર અનુભવી પુરુષ છે વગેરે બધા નિર્ણય કરવાનું એમાં આવી જાય છે. જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ આવી ગયા. ફરીથી કોણ છે? કોઈને એમ થાય આ બધું એક પેલું એક સત્ય એ ક્યારેય સંપ્રદાય ન કહેવાય. સોનાને સોનું કેવું એ કોઈ સંકુચિત વૃત્તિ નથી, એ કોઈ પક્ષ નથી, એ વાડો નથી, સંપ્રદાય નથી, એ યથાર્થ વસ્તુ સ્વરૂપ છે. તો એ સાચા દેવ શાસ્ત્ર ગુરુનો નિર્ણય કરવાનો વગેરે બધું એમાં સાથે આવી જાય છે. તો મૂળ પ્રશ્ન આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? કે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન, અને એમાં પણ એ કેનારા દેવ છે એમણે કહી તે આગમ વાણી છે, અને એના અર્થ કરનારા સત્પુરુષ જ્ઞાની ધર્માત્મા ગુરુ છે. આ રીતે દેવ શાસ્ત્ર ગુરુનો એ સાચો યથાર્થ નિર્ણય હોવો જોઈએ. એનો વિસ્તાર કરશે.